સંવત 1876 ના મહાવદી નવમી ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ઘડામધીએ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદ બિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેળે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણા મનની વૃત્તિઓને દરબારગઢમાં ભગવાન શ્રી હરિના સાનિધ્યની અંદર આપણે લઈ જઈએ. પોતાની મનની વિચારોને, પોતાની ઇન્દ્રિયો અંતઃકરણને બીજા કોઈ પણ કાર્યની અંદર પ્રવેરેલી હોય એમાંથી વાળીને ભગવાનના એ દિવ્ય સ્વરૂપ, મહારાજે જે જરકસી જામા અને મહારાજે એ જરકસી છેડાનું કસુંબલ રંગનું જે મહારાજે કેળે કેશ શેલું બાંધ્યું છે, માથે કસુંબલ રેંટાની પાગ બાંધી છે અને પાગને વિશે સુંદર મજાના એ પુષ્પના જે તોરા છે એ ઝૂકી રહ્યા છે અને કંઠની અંદર મહારાજે સુંદર પુષ્પના હાર ધારણ કર્યા છે અને એવી દિવ્ય મૂર્તિ એના સાનિધ્યને દર્શન કરતા જે મુનિ અને હરિભક્તો એકાગ્ર ચિત્ત કરી મનને એકાગ્ર કરીને પૂરવીને બેઠા છે, એમ આપણે પણ આપણા મનને એ ભગવાનની દિવ્ય મૂર્તિની અંદર પૂરવી અને અંતરમનથી ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ એવો ભાવ લઈ અને આ કથાનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. મહારાજનો સ્વભાવ હતો કે જો કોઈના હૃદયની અંદર નાની મોટી શંકાઓ હોય અને કોઈ પૂછે તો ભગવાન એનું સમાધાન કરતા. શાસ્ત્ર પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે મહારાજ એના મનના પ્રશ્નને એ સમાધાન કરી અને નિવારણ કરતા, શંકાઓને નિવારણ કરતા. પણ ઘણી વખત કોઈ વ્યક્તિ એ પ્રશ્ન પૂછવાનું અગ્રેસર ન થાય તો પણ મહારાજ સામેથી પોતાના ભક્તોને એ શુભ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આપવાના ભાવથી એ મહારાજે સામેથી પ્રશ્નો પૂછાવતા અને એવો જ પ્રસંગ અહીંયા બન્યો છે. મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. મહારાજે એમની સન્મુખ જે બેઠેલા મુનિઓ અને દેશ દેશના હરિભક્તો છે એ સભાને મહારાજે સંબોધીને કીધું કે કોઈને કંઈ મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ મનમાં કોઈ વિચાર હોય તો એ પૂછી શકે છે. અને મહારાજની આજ્ઞા મળતા મુક્તાનંદ સ્વામી, જેને સત્સંગની માનું બિરુદ પ્રાપ્ત છે, એ મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસને દિવસે દિવસે પ્રત્યે વૃદ્ધિ પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? બાલભક્તો, બહુ સુંદર પ્રશ્ન છે. આ પ્રશ્નની માર્મિકતા જો સમજીએ તો જીવાત્માની ઉન્નતિ અને અધોગતિ એ જીવાત્માના કર્મ ઉપર નિર્ધારિત થાય છે. પણ એ કર્મ કરવાની પાછળની જે વિચારધારા છે, એ કર્મ કરવાની જે શૈલી છે, એ કર્મ કરવાની પાછળ જીવાત્માની જે મનોદશા છે, એ મનોદશાને સમજીને, એ શૈલીને સમજીને, કાર્ય કરવાની પદ્ધતિને સમજીને, એની વિચારને સમજીને જીવાત્મા જ્યારે ક્યારે કરે ત્યારે જીવાત્માને એ કાર્યના કર્મના ફળ સ્વરૂપે એ જીવાત્માની સત્સંગની અંદર એ કાં તો ઉર્ધ્વગતિ થાય, એટલે કે ઉન્નતિ થાય, અને ઘણી વખત એ જીવાત્માની જે કાર્ય પદ્ધતિના દોષે કરીને, સમજણના દોષે કરીને, કોઈ વખત એની વિચારોના દોષે કરીને એ કર્મની અંદર જ્યારે અનુસરે, એ કર્મની અંદર પ્રવૃત્ત થાય ત્યારે દોષના કારણે કર્મ એને અધોગતિ તરફ, એટલે કે સત્સંગથી પાછો પાડી દે છે. એટલે એવી કેવી સમજણ હોય, એનું કયું કારણ એવું કામ કરે છે કે જીવાત્માને સત્સંગ મળ્યા પછી પણ, આ પ્રશ્નની માર્મિકતા એ છે કે જીવાત્માને આ જે બિનસત્સંગી છે એના માટે નથી, બિનસત્સંગી અધોગતિના માર્ગ ઉપર ચાલતો હોય સહજ સમજી શકાય એવી વસ્તુ છે. પણ ઘણી વખત આપણે સત્સંગમાં જોઈએ છીએ કે સત્સંગ મળ્યા પછી પણ એ જીવાત્માનું જે અંગ છે એ સત્સંગમાં દિન પ્રતિદિન જે દ્રઢ થવું જોઈએ, એ જીવનની અંદર જે ઉન્નતિ થવી જોઈએ, જીવનની અંદર પરિવર્તન થવા જોઈએ, એવા પરિવર્તન જોવા નથી મળતા. એની અંદર ઉન્નતિ જોવા નથી મળતી, એ દ્રઢતા જોવા નથી મળતી. અને મહારાજે એક વચનામૃતની અંદર જેમ કીધું છે કે અમાસનો ચંદ્રમાં ખીલીને ચંદ્ર પૂર્ણિમાના ચંદ્ર જેવો થાય અને પૂર્ણિમાનો ચંદ્ર હોય એ ઘટી ઘટીને અમાસના અંધારા જેવો થઈ જાય. એ સત્સંગ પ્રાપ્તિ થયા છતાં પણ આ વસ્તુને બહુ સમજવા જેવી છે. જ્યાં સુધી સત્સંગ નથી ત્યાં સુધી તો અંધકાર છે, પણ સત્સંગ મળ્યા પછી એ અંધકાર દૂર થવું જોઈએ. ભગવાનનું સાનિધ્ય મળ્યા પછી એ સાનિધ્યના પ્રભાવે કરીને, એવા સત્સંગના યોગે કરીને એ જીવનની અંદર ઉન્નત માર્ગ આપણને પ્રાપ્ત થવો જોઈએ. તો સત્સંગની અંદર વૃદ્ધિ થવી જોઈએ, પણ સત્સંગની અંદર આપણે જયારે દ્રષ્ટિ કરીએ તો આપણને બંને વસ્તુના આપણને અનુભવ થાય છે. એક અનુભવ કે સત્સંગમાં રહીને દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે એવો જીવ છે, કે જે હેતુ સાથે સત્સંગમાં પ્રવેશ્યો છે એ પોતાના હેતુને લક્ષ્ય બનાવીને, એ પોતાના હેતુને પામવા માટે એ રાત દિવસ ખબરદાર થઈને એને માટે મહેનત કરે છે અને એને એ જીવનની અંદર એ ઉન્નતિ થતી જાય છે. અને બીજો એક જીવ છે જેને સત્સંગનો યોગ તો થયો છે, સંત સમાગમ છે, ભગવાનના ભક્તોનો સહવાસ છે અને ભગવાનનું સાનિધ્ય છે, પણ છતાંય એના જીવનમાં એ વૃદ્ધિ નથી પામતો, એના ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને બળ નથી મળતું, એના વિચારોની અંદર પવિત્રતા નથી આવતી, એના અંતરશત્રુઓ કામ ક્રોધ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈર્ષા તૃષ્ણા વગેરે નાશ નથી પામતા, એનું કારણ શું હોય શકે? સત્સંગ મળ્યા પછી આપણને એમ થાય કે ઔષધ મળ્યા પછી પણ જો દવાથી સારું ન થાય તો એની પાછળનું કારણ શું છે? કાં તો દવા ખોટી છે અને કાં તો આપણા રોગને એ આપણા રોગને અસર કરતી નથી અને કાં તો આપણે દવા નિયમિત લેતા નથી. જેમ વૈજ્ઞાનિક જગની અંદર આ કહેવામાં આવે કે દવા તો બધાને એક સરખી આપવામાં આવે પણ અમુક શરીર એને સ્વીકારી લેતા હોય છે, એને અસર કરતી હોય છે, એનામાં રિએક્શન એની અંદર આવતા અને અમુકને રિએક્શન આવતા હોય છે. તો આવી જે પાછળની જેમ પ્રાકૃતિક આ એક દ્રષ્ટાંત છે, જેમ શરીરની પ્રકૃતિના કારણે એ દવાની અંદર સારું થવું કે એના રિએક્શન આવા એ જે નિર્ભર છે, એમ અહીંયા આગળ મનોદશા સાથે આ વસ્તુ જોડાયેલી છે, વ્યક્તિના વિચાર સાથે જોડેલી છે. એટલે એનું શું કારણ છે? આ કારણ માત્ર શરીરનું નથી, આ શરીરની સાથે સાથે હૃદયની અંદર ઉદ્ગમતા વિચારો સાથેનો આ પ્રશ્ન જોડાયેલો છે કે જ્યારે જીવાત્માને સત્સંગરૂપી ઔષધિ પ્રાપ્ત થઈ છે તો પણ જીવાત્માને સારું કેમ નથી થતું? તો એની અંદર ક્યાંક તો દવા લેવાની પ્રક્રિયાની અંદર દોષ હોઈ શકે, કાં તો રોગના નિદાનની અંદર જે નિદાન થવું જોઈએ એની અંદર કંઈક રોગ હોય ને આપણે કહીએ છીએ દુખે છે પેટ ને ફૂટે છે માથું, એમ પોતાની વિચારને અભિલાષાઓ જુદી છે, હેતુઓ જુદા છે, પોતાના સ્વાર્થ જુદા છે, પણ માત્ર દેખાવે કરીને સત્સંગમાં રહ્યો છે એટલે દવા બરાબર અસર નથી કરતી. આવા ઘણા બધા કારણો જે મનોદશા સાથે જોડાયેલા છે એની અંદર પ્રશ્ન રહેલા છે. મુક્તાનંદ સ્વામીએ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે સત્સંગમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય તો એ કેવા લક્ષણ હોય, એનું કારણ શું હોય કે વૃદ્ધિ પામે, અને જે સત્સંગમાં હોવા છતાં પણ દિવસ દિવસે ઘટતો જાય, સત્સંગથી દૂર થાય, ભગવાનથી દૂર થાય, સંતોથી દૂર થાય, ભક્તોથી દૂર થાય, એના પોતાના અંતરશત્રુઓ ન ટાળી શકે, એ સ્વભાવગત પોતાના પરિવર્તન ન લાવી શકે, એ વિશ્વાસ ન તોડી શકે, જ્યારે અને વધારે એમાં ઊંડો ઉતરતો જાય આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે તો એની પાછળની કેવી મનોદશા, કેવું વિજ્ઞાન હશે, શું કારણ છે, એવું મુક્તાનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછ્યું છે. પછી મહારાજે શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વયં ભગવાન શ્રી હરિ એનો ઉત્તર કરવાનો શરૂ કર્યો અને મહારાજ એમ બોલ્યા છે કે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે એ તો ઘટતો જાય છે. બહુ સુંદર વાલા ભક્તો સમજવા જેવી વાત છે. મહારાજે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વાત કરી કે સંસારની અંદર જે તમારા માટે આદર્શરૂપ માની શકાય એવું જે આચરણ કરનારા એવા સાધુ પુરુષો, જે સાધુ પુરુષોની, જોકે મહારાજે મોટા સાધુ કોણે કહેવાય એની વ્યાખ્યા પ્રથમના 36માં 38માં અનેક વચનામૃતોની અંદર કરેલી છે, જ્યારે આપણે વાંચ્યું ત્યારે એનો પણ આપણે અભિપ્રાય લીધેલો છે કે મોટા કોણે કહેવાય, પણ એવા મોટા સાધુ કે જે સમગ્ર પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને, ભગવાનના થઈને, ભગવાનની બાંધેલી મર્યાદા, ભગવાનની બાંધેલી આજ્ઞામાં રહીને પોતે ભગવાનને રીઝવવા, ભગવાનને રાજી કરવા રાત દિવસ દાખલો કરતા હોય, એવા જે મોટા સંતો છે જે પોતે પોતાના વર્તમાનની અંદર રહેતા હોય, જે સંતો પોતે ભગવાન ભગવત પરાયણ જીવન જીવતા હોય, સંસારની વિષય વાસનાઓને પોતાના વિચારોનો ત્યાગ કરીને એ કેવળ ભગવાનની પ્રસન્નતા એ જ પોતાનું લક્ષ્ય માનીને એ જે પોતાનું જીવન વ્યતીત કરતા હોય, એવા જે મોટેરા સાધુ છે, મહારાજ કહે છે તેનો જે અવગુણ લે છે તે તો ઘટતો જાય છે. આ પણ બહુ સમજવા જેવા શબ્દો છે, અવગુણ લે છે. આપણને મનની અંદર એમ થાય કે અવગુણ લેવો ને ગુણ લેવો એ શું છે? એટલે એક વાત બહુ સમજવા જેવી છે અહીંયા આગળ કે જે સાધુનો ગુણવાન છે, અવગુણ લેવાનો અર્થ એવો થાય કે જેનામાં ગુણ ગુણ છે, કોઈ દોષ નથી, છતાંય તમારી દ્રષ્ટિએ કરીને તમને એમાં દોષ દેખાય છે એ એના માટે અવગુણ છે. આ એક પરિભાષા થઈ, વ્યક્તિની અંદર એવો દોષ નથી પણ તમારી જે વિચારધારા છે, તમારી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિના પ્રમાણે તમને એ દોષ રૂપ દેખાય છે એટલે એ પ્રકારનો જે અવગુણ છે. એટલે અવગુણ જે ગુણ નથી એવો જે અવગુણ છે એવો અવગુણ લેવાની મહારાજ અહીંયા ના પાડે છે. જે અવગુણ નથી પણ છતાંય એને અવગુણ માનીને લઈએ છીએ અને એના માટે મહારાજે બહુ બહુ સુંદર એક દ્રષ્ટાંત મહારાજે આપ્યું છે લોયાના પહેલા વચનામૃતની અંદર. ભગવાન શ્રી હરિ કહે છે કે સંત છે તે તો ધર્મવાળા છે, અને તે જ્યારે કોઈને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે છે. બહુ સુંદર વસ્તુ સમજવા જેવી છે. અહીંયા આગળ જ્યારે મોટા સાધુની આપણે વાત કરીએ, આની અંદર અર્થની અંદર અર્થ સમાયેલો છે. મહારાજે કેવળ અહીંયા સાધુ શબ્દ એવો ન વાપર્યો, મહારાજે કીધું મોટા સાધુ. તો જ્યારે મોટાની સાથે જ્યારે એનું વિશેષણ લાગ્યું હોય, સાધુની સાથે મોટાનું વિશેષણ લાગ્યું હોય, તો એ મોટા શું પ્રકારે હોઈ શકે, તો એની એની અપેક્ષાઓ શું અંદર રહી શકેલી છે, એની અંદર સમાયેલો છે અર્થ. એટલા માટે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો કે જે મોટા સાધુ છે એનો જે અવગુણ લે છે. અને એ જ વાતને સમજવા માટે અહીંયા આગળ આ લોયાનું પહેલું વચનામૃત આપણને ઉપયોગી થાય. મહારાજ કહે છે સંત છે તે તો ધર્મવાળા છે, અપેક્ષિત, એસ્ટાબ્લિશ્ડ, આ વસ્તુ પ્રમાણિત છે. જે સંત હોય, જે ખરેખર સંત હોય, એ કેવા હોય? એ તો ધર્મવાળા છે. એટલે એને કહેવું ન પડે કે આ ધર્મવાન થાય તો સાધુ, તો જ સાધુ કહેવાય. સાધુ એને જ કહેવાય જે ધર્મવાન હોય. આપણે આ વ્યાખ્યાઓને બરાબર સમજવી પડશે. સાધુ ત્યારે જ કહી શકાય કે જેના જીવનની અંદર ધર્મવાન હોય, ધર્મ પાળતા હોય, પોતે ધર્મમાં રહેતા હોય. અને ધર્મ એટલે માત્ર આચરણનો ધર્મ નહીં, ધર્મ તમામ પ્રકારનો ધર્મ, પંચવર્તમાન પણ ધર્મ છે, ઉપાસનાનો પણ ધર્મ છે, ભક્તિનો પણ ધર્મ છે, સાંપ્રદાયિક જે બંધારણ એનો પણ ધર્મ છે. આ તમામ જે ધર્માના શાસ્ત્રોના બંધારણને જે અનુસરતા હોય એવા જે ધર્મવાળા સાધુ છે, ઇટ ઇઝ ઇનબિલ્ટેડ, જેને કહેવામાં આવે કે એની અંદર સમાયેલો છે અર્થ. ત્યારે મહારાજ એમ કે સંત છે તે તો ધર્મવાળા છે. અને ધર્મવાળા સંતની લાક્ષણિકતા શું હોય, એની 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 કાર્યપદ્ધતિ શું હોય, એની એની કામ કરવાની, ઉપદેશ કરવાની રીત શું હોય, એની વિચારધારા શું હોય, તો એના માટે ભગવાન શ્રી હરિ આગળ એમ કહે છે કે જ્યારે કોઈકને, કોઈ પણ જીવાત્મા જે એમના સમાગમની અંદર આવ્યો હોય, એવો કોઈ જીવાત્માને અધર્મમાં ચાલતો દેખે, એમની દૃષ્ટિ ક્યાં છે? એ ધર્મ અને અધર્મની એ વ્યક્તિને જાણનાર છે. જે સંત છે પોતે ધર્મવાન છે, અને ધર્મવાન હોવાને કારણે ધર્મ અને અધર્મનો ભેદને સમજી શકે છે. અને જ્યારે એ કોઈના ઉપર દ્રષ્ટિ કરીને જોવે અને એ જીવાત્માના જીવનની અંદર ક્યાંક અધર્મ દેખાય, અધર્મ ઉપર ચાલતો દેખે, ત્યારે તેને ટોકે, એને એ અધર્મના માર્ગથી પાછો વાળવા પ્રયત્ન કરે. સંતની આ લાક્ષણિકતા છે. આપણા ગુણદાન સ્વામી આદિ સંતોએ ઘણા કીર્તનોની અંદર પણ આ વાત લખી છે કે ભગવાનની સાથે જોડે એનું નામ સંત, જીવાત્માને અધર્મના માર્ગથી પાછા વાળે એનું નામ સંત. પોતાના સ્વાર્થ માટે, પોતાના પોતાના એક નિહિત જેને કહેવાય ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે, એ જેવો છે એવા સ્વરૂપમાં સ્વીકારી અને એની બદીને, એના જે દોષણ છે એને પોષણ ન આપે, અપિતુ એને ટોકે. એ જીવાત્માના, જે પોતાના યોગમાં આવેલો જીવાત્મા છે, એના જીવનની અંદર જ્યારે અધર્મનું આચરણ જુએ, ત્યારે સંતનું એ કર્તવ્ય છે, સંતનું એ પરિભાષા છે, સંતની એ લાયકાત છે, એની લાક્ષણિકતા છે, અને સંતનું એ દાયિત્વ છે કે એ સંત એ જીવને અધર્મના માર્ગથી પાછો વાળે, એને ટોકે, એને ત્યાં આગળ વારે. અને પછી ત્યારે જે જીવ ગુણિયલ હશે, આ વાતને બહુ સમજવા જેવી છે, જે જીવ ગુણિયલ હશે એ તો સંતોના વચનની અંદર વિશ્વાસ રાખી અધર્મના માર્ગનો ત્યાગ કરી અને ધર્મ માર્ગને અપનાવશે. જે મુમુક્ષુ હશે એને સંતના કયા વચન માનવાના છે? અધર્મના માર્ગથી પાછા વળવાના જે વચન સંતોએ કીધા છે. ટોકે શેના બાબતે? અધર્મ માર્ગ છે ઉપર જે જીવ ચાલે છે એ બાબતે એને ટોકે. અને એવા જે અધર્મ માર્ગથી પાછા વાળવા રૂપી જે વચનો છે, એવા વચનને માને, સ્વીકારે અને ત્યાગ શું ન કરે? ત્યાગ અધર્મના માર્ગનો કરે. બહુ સમજીને આ વસ્તુને આપણે પચાવીએ તો અહીંયા આગળ ગુણની પરિભાષા કહેવામાં આવી છે, વ્યક્તિની પરિભાષા નથી. આ વસ્તુ સમજો, અહીંયા આગળ જે મહારાજે મહિમા સમજાવ્યો છે એ ગુણનો સમજાવ્યો છે. એટલે અવગુણ ન લેવા, ગુણ લેવા અવગુણ ન લેવા, અવગુણ લેવા ગુણ ન લેવા, એની અંદર ગુણની ગુણનું મહત્વ બતાવ્યું છે. ત્યારે મહારાજે કીધું કે કોઈક જીવાત્માને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જો એ ગુણવાન જીવ હોય, મુમુક્ષુ જીવ હોય, તો એ સંતોના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે અને પોતે અધર્મના માર્ગનો ત્યાગ કરે. પણ જે દેહાભિમાની હોય તેને તો સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં. મહારાજ કે જેને હજુ દેહાભિમાન છે, ઘમંડ છે, અહંકાર છે, એવા જે હજુ જીવાત્મા છે, એવો જીવાત્મા એ સંતોના જે સદવચન છે અહીંયા આગળ શબ્દને ખૂબ સમજીને આપણે વિચારવું કેવું છે કે અધર્મમાં ચાલતા જેને ટોક્યા છે એવા જે મોટા સંત છે, જે ધર્મવાન છે, એવા ધર્મવાન સંતોના જે હિત કરતા શબ્દો છે, જીવાત્માના કલ્યાણને અર્થે ઉપયોગી જે શબ્દો છે, એવા શબ્દોને સવળા શિક્ષા ગ્રહણ ન કરે, એમાંથી સવળી રીતે ન લે, એને ન આવડે, એને એ વસ્તુ એ રીતે ન જોવે, અને સામો તે સંતનો અવગુણ લે છે. સામો એ સંતોએ જે ટોક્યા છે એ ટોક્યા શેના ટોક્યા હતા એ વસ્તુને ફરી યાદ કરો. સંતોએ શું બાબતે ટોક્યા? તમારા સદગુણ બાબતે નથી ટોક્યા, તમારામાં રહેલા અવગુણ બાબતે ટોક્યા છે. તો જો વિચાર કરીએ અને જો વિચાર કરીને સવળો વિચાર કરીને સવળો વિચાર કરીને જો પોતાના અવગુણને જો જોવે અને એના ઉપર વિચાર કરે તો જે મુમુક્ષુ જીવ છે એ અવગુણનો ત્યાગ કરશે, એ જે અધર્મ છે પોતાના જીવનની અંદર રહેલો એનો ત્યાગ કરશે. પણ જે દેહાભિમાની છે, જે પોતે પોતાના અહંકારની અંદર હજુ રહેલો છે, એવો જે જીવ છે એ જે અધર્મમાંથી પાછા વળવાનો જે ઉપદેશ પ્રાપ્ત થયો છે એ અધર્મમાંથી પાછા વળવાના ઉપદેશને સવળી રીતે નથી જોતો, એને સવળી રીતે ગ્રહણ કરતો નથી, પણ અવળી રીતે કરે છે. અને અવળી રીત કઈ? તો જે સંતોએ ટોક્યા, જે તમને અધર્મના માર્ગથી પાછા વાળ્યા, ઉલટાનું એ સંતની અંદર એ ટોકવારૂપી જે દોષ છે એ દોષને જોવે છે. સ્વામીનો તો સ્વભાવ આવો છે, સ્વામીનું તો વર્તન આવું છે, સ્વામીનું તે બોલવા નથી આવડતું, આવી રીતે જે અવગુણ અભાવ લે. એટલા માટે મેં પહેલું કીધું કે અવગુણની વ્યાખ્યા આપણે જે પહેલી પરિભાષા સમજ્યા કે જે દોષ વાસ્તવમાં નથી પણ છતાંય તમારી દ્રષ્ટિએ કરીને તમને દોષ દેખાય છે, એવા દોષને તમારે ન જોવા. કારણ કે જે દોષ જ નથી, જેને તમારા હિતની વાત કરી છે અને છતાંય તમને એ દોષરૂપ લાગે છે, તો એવા એવા અવગુણ તમારે ગ્રહણ કરવાના નથી. અને એની પાછળનું પણ બહુ સુંદર રહસ્ય છે વાલા, એની પાછળનું પણ સુંદર કારણ છે. કારણ કે આપણે કારણ માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઘટે કે વધે, સત્સંગમાં અભિવૃદ્ધિ થાય, સત્સંગમાં અધોગતિના માર્ગ ઉપર, સત્સંગ મળ્યા પછી અધોગતિના માર્ગ ઉપર આગળ વધે, એનું કારણ શું છે? તેનું કારણ એ છે વાલા ભક્તો કે સત્સંગમાં આવવાનો જો હેતુ હોય તો એ શુભ સંસ્કાર મેળવવાનું છે, ભગવાનની ભક્તિના માર્ગને પુષ્ટિ કરવા માટેનું છે. અને સત્સંગમાં આવીને એ ગુણગ્રાહી થવાનું છે. કયા ગુણ? જે ગુણથી ભગવાન રાજી થાય, આ સત્સંગમાં આવવાનો હેતુ છે. અને જો તમે એ ગુણને સ્વયં ગ્રહણ નથી કરી શકતા તો તમે સંતોના સમાગમે કરીને, સંતોના ઉપદેશને અનુસરીને તમે ગુણવાન થાઓ, આ એની પાછળનો હેતુ છે. હવે જો તમને જે તમને દવા જ કરનારા છે, તમારા તમારા રહેમાં રહેલા અધર્મને દૂર કરનારા વચનો, એ જે કહેનાર છે એના વચનની સામે તમે દ્રષ્ટિ ન કરો અને એના ઉપર સવળું ન વિચારો અને એમાંથી જ્યારે દોષરૂપ તમે એની ઉપર અવગુણ લો તો તમારી પ્રકૃતિ સ્વભાવ ટળવાનો નથી. અને જો પ્રકૃતિ સ્વભાવ ન ટળે તો તમારા જીવનમાંથી અધર્મ દૂર થવાનો નથી, અને અધર્મ દૂર ન થાય તો કલ્યાણ થવાનું નથી. આ એની પાછળનું કારણ છે. એટલા માટે મેં કીધું કે આમાં ગુણ અવગુણનો મહિમા છે, વ્યક્તિ વિશેષનો મહિમા નથી. વ્યક્તિ વિશેષ માધ્યમ છે. સંતો સંપ્રદાયમાં, આપણા સંપ્રદાયની રીત હોય ચાહે સનાતન ધર્મની રીત હોય, તો ભગવાન સાથેનો સંબંધ જીવાત્માને દ્રઢ કરાવવા, ભગવાનનો મહિમા યથાર્થપણે સમજાવવા, જીવનની અંદર જ્યારે કોઈ નાની મોટી ભૂલ થતી હોય તો એ ભૂલને રોકવા માટે જો શિક્ષક રૂપે કોઈ કામ કરતા હોય તો એ આ સંતોનું દાયિત્વ છે, સંતોનું કર્તવ્ય છે. અને સંતો એ જ્યારે ધર્મવાન હોય ત્યારે તો અવશ્ય પોતાના ધર્મનું યથાર્થપણે પરિપાલન કરતા હોય, અને એવા પરિપાલનના ભાગરૂપે જ્યારે પોતાના યોગની અંદર આવેલો જીવાત્મા એના જીવનની અંદર જ્યારે અવગુણ જોવે, અધર્મ જોવે, ત્યારે એનું દાયિત્વને પોતાના નિભાવીને એ સંતો એ અવગુણને માંથી એને વારવા પ્રયત્ન કરતા હોય, એ અધર્મમાંથી વારવા પ્રયત્ન કરતા હોય, અને એવા સમયે જ્યારે સરવળો વિચાર કરીને જીવાત્મા જો એને અનુસરે તો એના અવગુણ ટળે, એના અંદર રહેલા અધર્મ ટળે, એનો દોષ ટળે. પણ જ્યારે અવળું વિચારે અને સંતોનો જે કહેનાર છે એવાનો જ્યારે અવગુણ લે, માટે જ્યાં સુધી દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મા રહે. અને જ્યારે મહારાજે લોયાના પ્રથમમાં કીધું કે જ્યાં સુધી મીઠી મીઠી વાતો કરે, આવો શેઠ, આવો ભગત, તમે તો દાદા ખાચર જેવા, પરોતભાઈ જેવા, ઝીણાભાઈ જેવા, લો હાર, લો પાન, લો પ્રસાદ, પછી એનું વર્તન જેવું હોય તેવું, પણ પોતાના સ્વાર સાથે આટલી બહુ સરસ દાની છો, તમે બહુ સારું દાન કર્યું છે, અને આવી બધી વાતો કરીને એ જીવનની અંદર જ્યાં સુધી હિતની વાત ન કે અને જ્યાં સુધી ઉપર સરતું, એટલે કે અહીંયા મારા જે શબ્દ એવો વાપર્યો કે જ્યાં સુધી દુખાડીને ન કે ત્યાં સુધી તો તમને બહુ સારા લાગે, પણ જ્યાં સુધી મહાત્મા રહે અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે, ને મહાત્મા ન જાણે એને જ એને સંતનો અવગુણ આવ્યો કહેવાય. મહારાજે લોયાની અંદર આ પ્રથમના વચનામૃતની અંદર આ વાત સમજાવી અને એ અનુસંધાને વાલા ભક્તો અહીંયા મહારાજ જે બોલ્યા છે, મહારાજ કહે છે કે મોટા સાધુનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. એની પાછળનું જે વિજ્ઞાન છે આ છે કે તમને તમારા અધર્મને ટાળવાના છે. અહીંયા સંગ તમે કર્યો ન કર્યો એના કરતા વિશેષ તમારામાં પરિવર્તન શું આવ્યું એ મહિમા વધારે છે. જો તમે સંતોના વચનની અંદર વિશ્વાસ રાખીને તમારામાં રહેલા અવગુણોને અધર્મને જો દૂર કરશો તો તમારામાં પરિવર્તન આવશે, અને પરિવર્તન આવશે તો સત્સંગમાં વધતા જશો. પ્રશ્ન આપણો એ છે કે સત્સંગમાં દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે કેવી રીતે? તો સંતોએ જે સત્શાસ્ત્રોના આધારિત તમને વચન કીધા છે, આપણામાં રહેલા જે દોષ છે એને દૂર કરવાના જયારે વચન કીધા છે, ત્યારે એ વચનને સવળી રીતે સ્વીકારીને તમારામાં રહેલા જે અંતરશત્રુઓ છે એને દૂર કરશું, આપણામાં રહેલા નાના મોટા દોષ છે એને દૂર કરશું તો વૃદ્ધિ પામશું. અને જો એ દૂર નહીં કરીએ અને ઉલટાનો સત્સંગમાં રહીને જો સંતોનો અવગુણ લઈશું તો આપણામાં દોષ જે રહેલા છે એ ટળશે નહીં, અને દોષ નહીં ટળે તો દિવસે દિવસે ઘટતા જશે. આ એની પાછળનું કારણ મહારાજે સમજાવ્યું. અને આગળ પછી ભગવાન શ્રી હરિ બોલ્યા છે, અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. એ સાધુના શબ્દોની અંદરથી જે સાર ગ્રહણ કરીને એનો ગુણ લે છે કે મને બહુ સારું થયું કે મને મારા અધર્મના માર્ગ ઉપરથી પાછા વાર્યા. સંતોએ ખૂબ ખૂબ અમે આપણે ઋણી છીએ કે સંતોએ અમને ભગવાન ઓળખાવ્યા. અમે સંતોને ખૂબ ખૂબ આપણે એમના ધન્યવાદ આપીએ કે સંતોએ અમારા અંદર રહેલા દોષોને દૂર કર્યા. તો એવી રીતે જે એનો ગુણ લે, ભલે અમને કદાચ દુખાવીને કીધું છે, કદાચ જાહેર સભાની અંદર કીધું હોય, કદાચ એકલામાં કીધું હોય, પણ જેને આ વસ્તુને એટલા માટે કહું છું કે પોતે આ હરિભક્તો માટે પ્રશ્ન છે, અને હરિભક્તો માટે જેમ સંતો છે એમ સંતો માટે આચાર્ય છે. અને એ રીતે જો ધ્યાનમાં રાખીને વિચારીએ તો આ વસ્તુ ગુણગ્રાહી થવાની જરૂર છે. તમને જ્યારે ટોકવામાં આવતા હોય, જ્યારે તમને કોઈ વાતની અંદર તમને વારવામાં આવતા હોય, તો એની અંદર ગુણ લેવાની જરૂર છે કે મારા હિત માટે આ મને રોક્યા છે, મારા રક્ષણ માટે મને રોક્યા છે. જો એવું હિત લેશે તો જ એ સત્સંગમાં વૃદ્ધિ પામશે. જો એવું હિત ગુણ ગ્રહણ નહીં કરે અને શબ્દોને ન સ્વીકારે તો આપણે સંસારમાં જોઈએ છીએ કે કેટલા બધા ભટકે છે હજુ, જે માર્ગ ભૂલ્યા છે. અને એની પાછળનું કારણ આ સિદ્ધાંત છે કે તમે એ ગુણ જે પકડવાનો છે, ગુણ કયો? કે અધર્મના માર્ગ ઉપરથી પાછા જ્યારે કોઈ તમને વાર્તા હોય તો તમારે એ વાતમાં ધર્મને જોવો, તમારા હિતને જોવું, અને એવા હિતને જોઈને તમારે એ માર્ગને અપનાવવો જે માર્ગે ભગવાન રાજી થાય. અને એ માર્ગને ન અપનાવીને તમે અવગુણ લો, એના સ્વભાવને ઉપર તમે જ્યારે જુઓ, તમે એના વાતો ઉપર તમે જુઓ, એની કહેવાની શૈલી ઉપર તમે જુઓ, અને તમે નાહકનો અભાવ લો, અવગુણ લો, તો મહારાજ કે તમારા દોષ ટળવાના નથી. અને તમારા દોષ નહીં ટળે તો પરિણામ શું આવશે? દિવસે દિવસે ઘટતો જાય છે, દિવસે દિવસે ઘટતા જશો, સત્સંગની બહાર જશો. આ દરેક ક્રમની અંદર લાગુ પડે. નાના બાળક હોય તો એ પોતાના વડીલ જે સત્સંગીઓ હોય, નાના યુવાન બાળકો હોય એને વડીલ સત્સંગમાંથી ગુણ લેવાનો છે, વડીલ સત્સંગીઓ હોય એને સંતોમાંથી ગુણ લેવાનો છે, જે સંતો હોય એમની ફરજ છે કે જે અધર્મના માર્ગ ઉપર કે દોષના માર્ગ ઉપર ચાલતા હોય એને વાર્તા હોય છે, અને ધર્મવાન સાધુઓ પોતાના કર્તવ્યને નિષ્ઠાથી નિભાવે છે. વાલા ભક્તો, તમે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના જીવન ચરિત્ર જયારે આપણે વાંચીએ, એમના કાર્યોને જયારે જોઈએ, તો આપણને એ વસ્તુનું તાદ્રશ્ય દર્શન થાય છે. એ મોટા સંતોનું લક્ષણ છે. આજના યુગની અંદર પણ એવા સંતો હોય કે જે સંતો પોતાના ધર્મને અનુસરીને ધર્મની અંદર પોતે પણ આચરણ કરે. એટલા માટે મહારાજે બહુ સુંદર લોયાના પ્રથમ વચનામૃતની અંદર આ વાત મહારાજે લખી, સંત છે તે તો ધર્મવાળા છે. જે સંત છે એ ધર્મવાળા જ છે એવી અપેક્ષા મહારાજે અહીંયા રાખી છે, એવો વિશ્વાસ રાખ્યો છે. અને જે સંત છે એ ધર્મવાળા હોય તો એ પોતાનું કર્તવ્ય પણ એ રીતે અદા કરે છે. પોતે તો ધર્મમાં રહે છે પણ પોતાના યોગમાં આવેલા જીવાત્માને પણ ધર્મના માર્ગે ચડાવે છે, એનું નામ સંત. અને એવા જે મોટા સંત છે એમાંથી એમના જે શબ્દો છે એને ગુણ સમજીને શાસ્ત્રના મર્યાદાની અંદર, ધર્મ માર્ગની અંદર આપણે રહીએ તો જીવાત્માનું વૃદ્ધિ થાય છે. અને એ રીતે અવગુણ જો લઈ ન ગુણ ન લઈએ અને અવગુણ લઈએ તો મહારાજ કે એ ઘટતો જાય છે. અને એ પછી મહારાજ આગળ બોલે છે, અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, અને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. આ એનો હેતુ છે વાલાભક્ત. અહીંયા ભયબંધી કરવાની વાત નથી. આ વસ્તુને ગુણ અવગુણને શબ્દોને જો સમજીએ તો આ મિત્રતા કે વ્યક્તિગત હેત કરવાની વાત નથી. મહારાજે ઉદ્દેશ બતાવ્યો છે. શા માટે? સત્સંગની અંદર વૃદ્ધિ થાય એના માટેનો ઉદ્દેશ. તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. આ એનો પાછળનો હાર્દ છે, એની પાછળનો પ્રાણ છે. જેને ભગવાનને વિશે ભક્તિને વૃદ્ધિ કરવી હોય એવા જીવાત્માનું લક્ષ્ય છે ભગવાનને રાજી કરવાનું. અને એ રાજી કરવા માટે જે પોતાના સ્વભાવ ઇત્યાદિ જે અવરોધ બનતા હોય એવા સ્વભાવ ઇત્યાદિ દોષને ટાળવા માટેનું માધ્યમ છે એ સંત સમાગમ છે. અને એ સંત સમાગમનું માધ્યમ પણ મહારાજે બહુ સ્પષ્ટ કીધું કે તમારા હિતની જ્યારે વાત કરતા હોય ત્યારે સવળી લઈને તમે એ અધર્મને અથવા તો દોષને જ્યારે નિવૃત્ત થશો ત્યારે સત્સંગની અંદર તમે વૃદ્ધિને પામશો અને ત્યારે જ ભગવાનની ભક્તિની અંદર વૃદ્ધિ થશે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. એવા જે ધર્મવાન સાધુ છે અને તમારા હિતની વાત કરે છે એવા મોટા સંતો હોય એમની પાસે હંમેશા દાસાનું દાસ થઈને રહેવું. આપણા સંપ્રદાયની પ્રણાલિકા વાલા ભક્તો કેટલી ન્યારી છે. જેમ હરિભક્તોને માટે સાધુનું સ્થાન છે એમ સંતો માટે આચાર્યનું સ્થાન છે. પણ ત્યાં કેવી રીતે વર્તવું એની મહારાજે અહીંયા આગળ સુંદર વાત અભિલાષા અહીંયા આગળ મહારાજે વ્યક્ત કરી છે. મહારાજ કે એવી રીતે જે મોટા સાધુ છે તેનો અવગુણ ન લેવો. કેવો અવગુણ? એ આપણે લોયાના વચનામૃતના માધ્યમથી સમજ્યા કે તમારા હિતની વાત કરે એને હંમેશા સવળી રીતે લેવી. તમારા જો પ્રકૃતિને, તમારા જો વિચારોને, તમારા કાર્યોને જો સુધારવા હોય, તમારા અંતરશત્રુને ટાળવા હોય તો એના જે ટોકેલા વચન છે એને અન્યથા ન લેવા, પણ એને પોઝિટિવ લઈને, હકારાત્મક લઈને પોતાના અંગને પરિવર્તન કરવું. અને એવો જ્યારે અવગુણ અમે ગુણ લેવાન થશો ત્યારે વૃદ્ધિ પામશે. માટે એવા સાધુઓનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. એમાંથી તમારે ગુણગ્રાહી થવું. ત્યારે પછી મહારાજને આમાં મહારાજને પણ એવું મનમાં થયું હશે કે જયારે આ વાત કરીએ છીએ ત્યારે ક્યાંક કોઈને દુરુપયોગ ન થઈ જાય, કોઈ એનું અન્યાર્થ ન થઈ જાય, એટલે મહારાજે આગળ સ્પષ્ટીકરણ પણ કર્યું. અને મહારાજે વચનામૃતની અંદર આગળ એમ બોલ્યા, અને અવગુણ તો ત્યારે લેવો. મહારાજ કીધું અવગુણ તમને ક્યારે દેખાય અને અવગુણ ક્યારે લેવો, કઈ વાતનો લેવો? તો અહીં આગળ મહારાજે સ્પષ્ટીકરણ કર્યું, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે, વાલા ભક્તો ફરી આ વસ્તુને ભારથી સાંભળજો, અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈ વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. એટલે અહીંયા આગળ બહુ સુંદર સમજવા જેવી વાત છે કે જ્યારે પરમેશ્વરની બાંધેલી પંચવર્તમાનની જે મર્યાદા છે તેમાંથી કોઈ વર્તમાનનો સાધુ ભંગ કરે, એ સાધુએ જ્યારે એ વર્તમાનનો ભંગ કર્યો એટલે એ એનામાં દોષ આવ્યો, અને એ દોષ આવ્યો માટે એ દોષને તમારે જોવો, એનો અવગુણ લેવો તમારે. પૂર્વે જે વાત કરી એમાં શું વાત હતી? કે જ્યારે દોષ ન હોય, હું ફરી આ બંનેનો સમન્વય કરીએ, સાધુ ધર્મવાળા છે, ધર્મવાળા છે માટે એનામાં દોષ નથી, અને જ્યારે દોષ નથી છતાંય તમે જ્યારે એમાં દોષ જુઓ છો ત્યારે અવગુણ છે, અને એવો અવગુણ ન લેવો. પહેલી મહારાજ એવી વાત સમજાવી કે દોષ રહિત જે સાધુ છે, એવા જે સાધુ છે એના વચનને માત્ર તમને કઠોરતાથી કીધું છે, તમને કડક થઈને તમને ટોક્યા છે, એટલા જ કારણથી તમારા અધર્મના આચરણ ઉપર ઉંગલી નિર્દેશ કરેલું છે, તો માત્ર એવા આચરણ, એવા વર્તનથી એનામાં અવગુણ નથી, છતાંય તમને અવગુણ એમાં ભાસે અને તમે અવગુણ જુઓ તો યોગ્ય નથી. એવી રીતે અવગુણ ન લેવો, એમાં તો ગુણ જ લેવો. પણ જો પોતાના વર્તમાન, શ્રીજી મહારાજે જે બાંધેલી વર્તમાનની મર્યાદા છે એમાં, એ વર્તમાનની મર્યાદાની અંદર પણ બહુ વિસ્તાર થાય એમ છે, પણ આપણે સમયના અભાવે એ વિસ્તારને અત્યારે લેતા નથી. પણ પાંચેય વર્તમાન જે મહારાજે બાંધ્યા અને એ વર્તમાનની સાથે સાથે જે જોડાયેલા અન્ય ધર્મો છે એ ધર્મને પણ એની અંદર સમાવેશ થાય છે, એનો વિસ્તાર એટલો બધો મોટો છે. એટલે એ વિસ્તારને આપણે જ્યારે ફરી કોઈ વખત જ્યારે અવસર મળશે ત્યારે સમજીશું. પણ અહીંયા આગળ મહારાજના વચનામૃતના ભાવને જો સમજીએ તો મહારાજે બહુ સ્પષ્ટ કીધું કે પરમેશ્વરે બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા છે, જે બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રીમાંથી કોઈ પણ મર્યાદાના, કોઈ પણ વર્તમાનનો તે સાધુ ભંગ કરે, પછી એ કોઈ પણ પ્રકારના એ મર્યાદાની અંદર ભંગ કરીને જ્યારે વર્તન કરે ત્યારે એનામાં એ દોષ યુક્ત થાય છે. અને એવો જ્યારે સાધુમાં દોષ તમને દેખાય તો તમારે અવશ્ય જોવો કામ કેમ જોવો? હવે આપણને એમ થાય કે એક બાજુ મહારાજ ના પાડે છે અવગુણ ન લેવો, બીજી બાજુ મહારાજ કહે છે ગુણ લેવો, અને કે એક સહજ મનમાં એક પ્રશ્ન એવો થાય કે એનું કરેલું એને ભોગવવાનું છે, આપણે જોઈને શું કામ છે? પણ વાલા ભક્તો, પુનઃ તમને કહું છું, અહીંયા વ્યક્તિનો મહિમા વિશેષ નથી, અહીંયા આગળ આચરણનો મહિમા વિશેષ છે, અહીંયા સમજણનો મહિમા વિશેષ છે, અહીંયા આગળ ગુણ અને અવગુણનો મહિમા વિશેષ છે. અને એટલા માટે ભગવાન અહીં આગળ એમ કહે છે કે જયારે સાધુ કોઈ વર્તમાનનો ભંગ કરે, કોઈ મર્યાદાનો ભંગ કરે, ત્યારે તેનો અવગુણ લેવો. કેમ? કારણ કે તેમાંથી તમારે સાવધાન થવાનું છે. એટલા માટે હું પુનઃ પાછો મારો પ્રશ્નનો જે વિભાગ છે યાદ કરાવું, સત્સંગમાં આવવાનો હેતુ શું છે? બહુ સુંદર મહારાજે વાત કરી છે, જે અહીંયા આગળ ભગવાને આપણા હેતુને સુધી આપણને જીવવા પહોંચી શકે, પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. કેવો લક્ષ્ય? તો કે દુર્ગુણોનો ત્યાગ કરે, અધર્મનો ત્યાગ કરે અને ભગવાનને રાજી કરે, એ આપણો હેતુ છે, લક્ષ્ય છે. અને એ કેવી રીતે આવે? તો જે માર્ગ ઉપર ચાલીને પૂર્વે મુક્તોએ ભગવાનને રાજી કર્યા, જે સંતોએ મુક્તોએ ભગવાનને રાજી કર્યા, એ માર્ગના જે ગુણ છે એ ગુણને ગ્રહણ કરવાના છે. અહીંયા ફરી વાલા ભક્તો વાત સમજો કે અહીંયા આગળ વ્યક્તિને ગ્રહણ કરવાની વાત મહારાજે નથી લખી. મહારાજે કીધું સંતોમાંથી ગુણ અને અવગુણ ગ્રહણ કરવાની વાત છે. અને ગુણ અવગુણ કયા? તો જે ગુણે કરીને ભગવાન રાજી થાય છે, એવા જે ગુણ છે એવા ગુણને ગ્રહણ કરવાના છે. પણ જે એવા ઉપદેશ કરનારા સંતો છે, જે પોતાના સંતત્વની મર્યાદાનો કદાચ જાણે અજાણે એનાથી ભંગ થાય, તો તમારે સાવધાન થવાનું છે. કેવા સાધુથી? ફરી કહું છું, વ્યક્તિનો ત્યાગ કરવો કે એને ગ્રહણ કરવો એવો પ્રશ્ન નથી, પણ એમાં રહેલો જે અવગુણ છે એ અવગુણ તમારે ન લેવો. કયો અવગુણ? જે અવગુણ ભગવાનની બાંધેલી મર્યાદાનો ભંગ કર્યો છે. જે આચરણે કરીને જીવાત્માને બળ મળવું જોઈએ, જે આચરણે કરીને જીવાત્માને ધર્મવાન થવું જોઈએ, જેવા સંત ધર્મવાન છે એવો ધર્મ પોતાના જીવનમાં આવે, એવા જે ગુણ છે એવા ગુણ લેવા જોઈએ. એના બદલે જો તમે એવા સંતને આચરણની અંદર એવા કોઈ મર્યાદાનો કે ધર્મનો ભંગ કરતા હોય, અને તમે જો એનો સહવાસ રાખો, સંગ રાખો, અથવા તો તમે એની સાથે એમાંથી તમે જો ગુણ કરો, તો તમારા પણ દોષ, એ જે સંતના આચરણનો દોષ છે, તમને પણ લાગુ પડે. અને એવા જયારે તમારા જીવનની અંદર, એક તો પહેલેથી દોષી હોઈએ, પહેલેથી જ અવગુણી હોઈએ, અને જયારે આવા અવગુણ જયારે ભેગા કરીએ, ત્યારે આપણને પણ, એટલે આની પાછળનો એક તમને દ્રષ્ટાંત આપું તો કેવું આનો અર્થ થાય, કે ઘણી વખત વ્યક્તિ છે ને દેખાદેખી વિચારતા હોય છે કે ભાઈ આપણા મોટા થઈને જો આવું કરતા હોય તો મારાથી કરાય. તમે સમજ્યા આમાં આની પાછળનો ભાવ આવો રહેલો છે. ઘણી વખત આપણે દેખાદેખી કરીએ છીએ, એની સ્થિતિ શું છે, એની વિચારધારા શું છે એ આપણે નથી વિચારતા. એની પાછળનું કારણ શું હશે, એની સ્થિતિ શું છે આપણને નથી ખબર. એની શક્તિ સામર્થ્ય અલગ હોઈ શકે, પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ ફલાણા મોટા વ્યક્તિ છે, ચાહે હરિભક્ત હોય, ચાહે ત્યાગાશ્રમ હોય, કાં તો ધરમકુળ પરિવાર પણ કેમ ન હોય, પણ પછી દેખાદેખી કરે. અને દેખાદેખી કરીને કેમ થાય? જો આ ધરમકુળ છે, જો આવું આચરણ કરતા હોય તો અમે કરી શકીએ. એનો અર્થ શું થયો? કે અમારામાં જે દોષ હતો એ દોષને પણ તમે સ્વીકાર્યો. દ્રષ્ટાંત સમજાય છે? એ જ રીતે કોઈ સાધુની અંદર, સંત પુરુષની અંદર કોઈ દોષ છે. હવે તમે એમાંથી જો અવગુણ ન લો, એની અંદર તમે દોષ ન જુઓ, અવગુણ લેવો એટલે દોષ જુઓ, અને જો તમે એને દોષ ન જુઓ અને તમે એમાં ગુણ જુઓ, કોઈ હરિભગત છે અને માતો કે કોઈ વ્યસન કરે છે, અને તમને એમ થાય કે ભાઈ આવડા મોટા હરિભગત છે, એને સન્માન મળે છે, સભાની અંદર સન્માન મળે છે, આરતોળા મળે છે, આટલું દાન કરે છે, હવે એને કોઈ વ્યસન છે, તો તમને જો એની અંદર અવગુણ ન દેખાય અને ગુણ દેખાય, તો તમે કેવું વર્તન કરવાના? કોઈ પણ જીવાત્મા હોય એની સહજ પ્રકૃતિ એવી છે કે તરત જ એમ વિચારે. પહેલા આપણે ગઈકાલે હરિલામ્રતમાંથી એક કડી યાદ કરીએ, જે ગઈકાલે કીધી હતી, ઢાળ હોય ને બધાને એવો જ રસ્તો જોઈએ છે, જે સરળ છે એવો રસ્તો બધાને અનગમે છે. અને એ ન્યાયે જો વિચારીએ તો અહીંયા આગળ મહારાજે આપણને એ શીખવાડે છે કે જો તમને દોષમાં દોષ નહીં દેખાય, તો તમે શું કરશો? કે દોષને ગુણ સમજીને ગ્રહણ કરશો, અને જ્યારે એવા દોષને ગ્રહણ કરશો તો તમે પણ દોષયુક્ત થશો. દોષ ન હોય ને તમને જ્યારે દોષ જોશો, તો તમે તમારા અંગનું પરિવર્તન નહીં કરી શકો. એટલે તમારે જ્યાં દોષ નથી ત્યાં દોષ જોવાની જરૂર નથી, ત્યાં અવગુણ નહીં લેવો, કારણ કે સાધુ ધર્મવાન છે, ધર્મવાળા છે, અને એ તમારા હિતની વાત કરે છે. એવી સ્થાને તમને જ્યારે તમારા હિતની અંદર રહેલા, તમારા અંદર રહેલા અધર્મને, અંતરશત્રુને ટાળવા માટે જ્યારે વાત કરતા હોય, ત્યારે તમારે એમાંથી એ ગુણ ગ્રહણ કરવો અને તમારા અંદર રહેલા અધર્મને ટાળવો, તમારી અંદર રહેલા એવા દૂષણોને ટાળવા, આ એની પાછળનો હેતુ છે. અને એવું કરશો ત્યારે ભગવાનની ભક્તિમાં અભિવૃદ્ધિ થશે. પણ જ્યારે તમને દોષ દેખાય ત્યારે તમારે સાવધાન થવું. કારણ કે જો દોષમાં દોષ ન ભાળીને જો ગુણ ભાળશો તો તમને એ દોષયુક્ત થવાનો પણ તમને પણ અવકાશ મળશે, એટલે તમે પણ અવકાશ એ દોષયુક્ત થશો. એટલા માટે મેં આ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વ્યસન કરતા હોય પછી આપણે એમ લઈએ કે ભાઈ મોટા ભગત છે જો એ કરતા હોય તો સાચું જ હશે એમ માનીને આપણે પણ પછી વ્યસન કરવાના રવાડે ચડીએ. એટલા માટે જ્યાં દોષ છે ત્યાં દોષ જ જોવો અહીંયા કહેવાની પાછળનો ભાવ એ છે. જ્યારે દોષ દેખાય ત્યારે અવશ્ય દોષ જોવો, અને એટલા માટે મહારાજે અહીંયા આગળ લખ્યું અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈ વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. અહીંયા મહારાજે પંચવર્તમાનના દ્રષ્ટાંતથી મહારાજે વાત સમજાવી છે, પણ એની પાછળનો ભાવ એ રહેલો છે. ઘણી વખત બધા કહે છે ને કે વચનામૃતમાં ગૂઢ રહસ્ય, હું એને ગૂઢ નથી માનતો, હું એને ઊંડાણ માનું છું કે મહારાજે અહીંયા આગળ આ વાતમાં સ્પષ્ટ આવી જ ગયું, સમય ગયું છે કે કોઈ પણ પ્રકારનો દોષ હોય, અહીંયા વર્તમાનનું દ્રષ્ટાંત છે કે વર્તમાનનો ભંગ કરે એ પણ એક પ્રકારનો દોષ થયો, તો એવી કોઈ પણ મર્યાદા એનો જયારે ભંગ થતો હોય ત્યારે તમારે સાવધાન થવું અને દોષને દોષના રૂપમાં જ જોવું. ફરી કહું છું, અહીંયા વ્યક્તિનો વિશેષ મહિમા નથી, અહીંયા ગુણ અને અવગુણનો મહિમા છે. જયારે ગુણ હોય ત્યારે અવશ્ય ગુણ લેવા, અને જયારે દોષ હોય ત્યારે સાવધાન થઈને દોષની સામે દ્રષ્ટિ રાખવી, કારણ કે તમારે દોષ મુક્ત થવાનું છે તો જ ભગવાનની ભક્તિની અભિવૃદ્ધિ થાય. અને એટલા માટે મહારાજ કહે છે પણ કોઈ વર્તમાનમાં ફેર ન હોય અને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય. અહીંયા વાલા ભક્તો બહુ સમજવાની વાત છે, વર્તમાનમાં ફેર નથી એટલે ધર્મવાન છે, વર્તમાનમાં વર્તે છે, મર્યાદામાં વર્તે છે, ભગવાનની આજ્ઞામાં વર્તે છે. જ્યારે ભગવાનની આજ્ઞામાં વર્તન હોય ત્યારે માત્ર એની સ્વાભાવિક પ્રકૃતિ, એટલા માટે મેં દ્રષ્ટાંત દીધું લોયાનું પ્રથમનું, કે મહારાજ કહે કે કડક થઈને તમને દુખવીને કહે છે આ એની પ્રકૃતિ છે, એ ઠીક નથી જણાતી. કે ભાઈ મને જાહેરમાં કીધું, મને કડક થઈને કીધું, મારે શબ્દો બોલતા ન આવડ્યા, આ બધી એ સ્વાભાવિક પ્રકૃતિ છે. એટલે માત્ર સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય પણ એની વાત ખોટી ન હોય. જો એટલે અહીંયા આગળ સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય એટલા પૂરતી છૂટ છે, સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય એટલા પૂરતી છૂટ છે કે ભગવાન એની સ્વાભાવિક પ્રકૃતિની તરફ દ્રષ્ટિ ન કરશો, એના વર્તમાનમાં ફેર નથી. પણ જો વર્તમાનમાં ફેર હોય અને સ્વાભાવિક પ્રકૃતિ બહુ સારી હોય તો શું કરવાનું, તમે સમજો. એટલે મહારાજે વચનામૃતની અંદર આ વાત, એટલે હું પાછો ઉદ્દેશ યાદ કરાવું, ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે એનો ઉદ્દેશ છે, સત્સંગમાં આવવાનો ઉદ્દેશ છે, સંત સમાગમનો ઉદ્દેશ છે, સત્સંગીઓના સહવાસમાં રહેવાનો ઉદ્દેશ છે, ધર્મના શાસ્ત્રોનો આશ્રય કરવાનો ઉદ્દેશ છે. તો આ બધાનો ઉદ્દેશ એક છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રાજી થાય એવા ગુણને ગ્રહણ કરવા. અને એટલા માટે મહારાજે કીધું કે માત્ર તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય, બરાબર, એટલી એટલા કારણથી તમારે એનો અવગુણ ન લેવો અને ન હોય. તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને ગ્રહણ અવગુણને જ ગ્રહણ કરે તો તેનો જ્ઞાન વૈરાગ્ય આદિ જે શુભ ગુણ તે ઘટી જાય છે, જે મેં પહેલા વાત સમજાવી. શ્રીજી મહારાજે પણ અહીંયા એ જ કીધું કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે ભગવાનને રીઝવવાના સાધનો છે એને પરિપક્વ કરવા માટે સંત સમાગમ એનું માધ્યમ છે. અને સંતો જે ધર્મવાન છે એ પોતાનો ખટકો રાખીને પોતાના કર્તવ્યનું ધર્મનું પાલન કરતા થકા એ તમારામાં રહેલા અવગુણોને દૂર કરવા માટે, તમારામાં રહેલા દોષોને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. અને એને કદાચ સ્વાભાવિક પ્રકૃતિએ કરીને કડક થઈને કીધું હોય, કદાચ અઘટિત રીતે કીધું હોય, તમને જાહેરમાં ટોક્યા હોય, ત્યારે તમારે એને અવળું ન લેવું, એને સવળું લઈને. સવળું લેવાની પાછળનું કારણ એના શબ્દો મીઠા છે, મધુ જરેલા છે એટલે નહીં, પણ એના શબ્દો તમારા અંતરશત્રુઓને ટાળવા માટેના છે, જીવાત્માને નિરોગી કરવા માટેના છે, ને રોગ મુક્ત કરવા માટેના છે, ભવસાગરના બંધન તોડાવવા માટેના છે. એવા જે શબ્દો છે જે ઔષધિ રૂપમાં છે, એવા ઔષધિ રૂપમાં કડવા છે પણ ઔષધિ રૂપ છે, તો એવા ઔષધિ રૂપ જે શબ્દો છે એને ગ્રહણ કરવાથી, ઔષધિને ગ્રહણ કરવાથી આપણે નિરોગી થવાય. એટલે ભવસાગરમાં ભટકવાનો જે રોગ છે એને ટાળવા માટે અને ભગવત પ્રાપ્તિ માટેના જે ઉપયોગી શબ્દો છે એવા શબ્દોને માત્ર સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય એમ સમજીને અવગુણ લઈને એનો ત્યાગ ન કરવો, પણ એ શબ્દોને ગ્રહણ કરવા, એ ગુણને ગ્રહણ કરવા. અને જ્યારે તમને એ આચરણની અંદર કોઈ તમને દોષ દેખાય અથવા તો આચરણની અંદર દોષના કારણે એમ કોઈ મર્યાદાનો ભંગ કરતા દેખાય, પછી કોઈ પણ પ્રકારની મર્યાદા હોય. એટલા માટે મેં કીધું પંચવર્તમાન મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે, પણ પંચવર્તમાનના આવાંતરની અંદર બહુ મોટો વિસ્તાર રહેલો છે. એટલે કેવળ એક પંચવર્તમાન શબ્દ જ સીમિત નથી, એ પંચવર્તમાનની અંદર ઘણું બધું આવે છે. અને એના માટે આપણે કોઈ વખત મેં કીધું એ પ્રમાણે કે આપણે અલગથી એનો આપણે અભ્યાસ કરશું કે એની અંદર શું શું સમાવેશ થઈ છે. ગઈકાલે જેમ આપણે પ્રશ્નોત્તરીની અંદર આવ્યું કે પાતકની અંદર કેટલા એના સબ પાતકો છે, મહાપાતક, અતિપાતક એમ કેટલા વિભાગો છે, એટલે એમ આની અંદર પણ એની અંદર સમાવેશ થયેલો છે. પણ એ આપણે જયારે એનું વિશ્લેષણ સમજીશું ત્યારે સમજીશું. અત્યારે આપણો જે વિચારધારા ભગવાને, કારણ કે મુક્તાનંદ સ્વામીએ કારણ પૂછ્યું છે, વધતો જાય ને ઘટતો જાય એનું કારણ, તો પોતાના દોષને જો ટાળે તો વૃદ્ધિ પામે અને પોતાના દોષને ન ટાળે તો ઘટતો જાય, એનું કારણ છે. હવે પોતાના દોષને ટાળવા માટેનું માધ્યમ શું છે? તો જે સંતોના કઠણ વચનને પણ જો સવળી રીતે લે અને પોતામાં રહેલા દુર્ગુણોને અધર્મને ટાળે તો એનું ગુણગ્રાહી કહેવાય, અને ગુણે કરીને પોતાની અંદર રહેલો દોષ ટળે. અને જો એને અવળી રીતે લે અને અવળી રીતે સ્વાભાવિક પ્રકૃતિએ કરીને એમના અભાવ લે અને સંતોનું જયારે એ સત્ય વચન હોય, હિત કરતા વચન હોય, એને ન સ્વીકારે તો પોતાના અવગુણ ટળવાના નથી. આ એક પાસું થયું. અને બીજું પાસું કે એવું જયારે તમે ગુણગ્રાહી થતા હો, એવા સમાગમે કરીને જયારે સંતોના મુખેથી સદવચન સાંભળતા હો, ત્યારે સાવધાની શું રાખવાની છે કે જોડે જોડે એના દુર્ગુણ ન આવી જાય. કારણ કે એના જે સારા ગુણ છે એટલા અહીંયા ગ્રહણ કરવાના છે. એટલે મહારાજે અહીંયા લખ્યું કે બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને એકલા અવગુણને જે ગ્રહણ કરે તો તેનું જ્ઞાન, વૈરાગ્ય આદિ જે શુભ ગુણ એ ઘટી જાય. કારણ કે એને લીધું શું? તો જે દોષ હતો એ દોષ લીધો, અને દોષ જયારે લીધો તો એ દોષે કરીને એની પ્રકૃતિ પણ દોષયુક્ત થઈ, અને દોષયુક્ત થઈ એટલે ભક્તિની અંદર પાછો પડે, જ્ઞાનની અંદર પાછો પડે, વૈરાગ્યની અંદર પાછો પડે, ધર્માચરણની અંદર પાછો પડે, અને એ રીતે એ દિવસે દિવસે એ ઘટી જાય છે. જે માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો. મહારાજ એટલે અહીંયા પુનરાવર્તિ કરી, જે ઉપર દ્રષ્ટિ રહે તેનું અખંડ ચિંતવન થાય, મનુષ્યનો પ્રકૃતિક સ્વભાવ છે. જેને ઉપર તમારી દ્રષ્ટિ અખંડ રહે ને એનું ચિંતવન થયા કરે, અને ચિંતવન થતા થતા ઘૂંટાતા ઘૂંટાતા એ પ્રકૃતિ બની જાય. એ પ્રકૃતિની, મહારાજે વચનામૃતમાં લખ્યું ને વાસનાનું સ્વરૂપ બતાવ્યું, તો જે વિષયને ભોગવતા 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 વિષયી થઈ જઈએ પછી જીવ અને વિષય એ જુદા રહેતા નથી. એમ જે દોષને તમે વારંવાર એના ઉપર દ્રષ્ટિ કરીને એના સહવાસમાં રહો છો, એ દોષને યુક્ત થાવ છો, એ ચિંતવનમાં રહે છે, અને ચિંતવનની અંદર એનો ભાર નીકળી ગયો છે. કારણ કે આપણને એક બાજુ એવું છે કે ભાઈ અવગુણ નથી લેવાનો એટલે ગુણ જ હોય એમ માનીને આપણે જયારે એને ગુણ રૂપે ગ્રહણ કરીએ ત્યારે આપણું વૃત્તિ પણ એની અંદર ભેળી, પ્રકૃતિ ભેળી ભળતો જાય છે, અને એ દોષ એ સ્વભાવ બની જાય છે, એ પોતાના સ્વભાવ બની જાય છે. દોષ છે ને એ દોષ દોષ નથી રહેતો, એ સ્વભાવ બની જાય છે, અને સ્વભાવ જ દોષીલો થઈ જાય છે, અને અધર્મનો સ્વભાવ થઈ જાય, દોષયુક્ત સ્વભાવ થઈ જાય, તો ભક્તિમાં અભિવૃદ્ધિ ન થાય. મહારાજ કે જ્ઞાન, વૈરાગ્ય આદિ જે શુભ ગુણ છે એ પણ ઘટી જાય છે. એટલા માટે વાલા ભક્તો અહીંયા મહારાજે સાવધાન કર્યા, માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનનો ભક્તનો અવગુણ લેવો નહીં. મહારાજ અહીંયા આગળ બધાને સમાવી દીધા, કેવળ સંતોને નહીં પણ કોઈ પણ ભગવાનનો ભક્ત હોય એનો અમથો, અમથો એટલે પુનઃ પાછી વાત પૂર્વેની યાદ કરાવું, જે નથી અને છતાંય તમે એને અવગુણ માનીને એને, એટલે અમથો અમથો એનો અવગુણ લેવો નહીં. જે દોષ છે એ દોષથી સાવધાન થવું, અને લેવો તો તેને નથી. અવગુણ લેવાનો અર્થ એવો નથી કે અવગુણ ગ્રહણ કરવો, એનો અવગુણ લેવો એટલે એનો અભાવ લેવો. જે દોષ છે દોષનો અભાવ લેવો અને દોષથી દૂર રહેવું. અહીંયા પુનઃ ફરી વાત કરું છું, વ્યક્તિથી દૂર રહેવાનો વાત નથી, કારણ કે વ્યક્તિથી તમે દૂર થશો પણ એના ગુણ કે અવગુણ એનો ભાવ અભાવ નહીં ટળે ત્યાં સુધી એ તમારા વૃત્તિની અંદરથી નહીં નીકળે. અહીંયા અવગુણ લેવાનો ભાવ એટલો જ છે કે એવા દોષથી નિવૃત્ત રહેવું, જે દોષના કારણે સંત પોતાની મર્યાદામાંથી ભંગ થઈ હોય. કોઈ હરિભગત હોય, અહીંયા સંતની વ્યાખ્યામાં કેવળ સંત સાધુ માટે નથી, સાધુ શબ્દની વ્યાખ્યામાં બધાનો સમાવેશ થાય. મેં વાત કરી એમ દરેક માટે કેટેગરી છે. એ ઘરની ફેમિલીની વાત કરીએ તો ઘરમાં બાળકો માટે એના પિતા એ સાધુ સમાન જ છે, વડીલ છે, અને એમાંથી બાળકો ગુણ ગ્રહણ કરે છે. જે આપણે કહીએ છીએ ને કે ઘરના ગુણ છે, ઘરના સંસ્કારો છે, એ સંસ્કાર એના માટે પણ આ સિદ્ધાંત આ જ લાગુ પડે છે. એ જ રીતે જયારે સમાજમાં જઈએ તો ઘર પરિવાર, હજારો પરિવાર ભેગા થઈને સમાજ બનતા હોય તો સમાજના જે મોભી હોય એના વર્તન એના માટે સાધુ પુરુષનું વર્તન છે, કારણ કે એમાંથી સમાજ ગુણ ગ્રહણ કરે છે. એટલે જે રીતે વ્યાખ્યાનો સિદ્ધાંત છે, સિદ્ધાંતનો ભાવ અહીંયા આગળ આપણે સમજીએ તો ભગવાને એ કીધું કે જે ગુણ હિત કરતા હોય એવા ગુણ ગ્રહણ કરવા, પછી એ કહેવાની રીત કદાચ કઠણ હોય તો એ રીતને ન જોવી, પણ એની અંદર રહેલા સારને જોઈને એ ગુણને ગ્રહણ કરવા, અને જો તમને એમાં કોઈ દોષ દેખાય તો એવા દોષને પણ જોવો અને દોષથી સાવધાન રહેવું, એને ગ્રહણ ન કરવું, એનેથી એવા અવગુણ લેવું એટલે એનો અભાવ લેવો, એ દોષનો અભાવ લેવાનો છે, વ્યક્તિનો અભાવની વાત નથી, એ દોષનો અભાવ લેવાનો છે. એ અવગુણ જે અવગુણ છે ભગવાનના માર્ગથી ચલાયમાન કરી દે છે એવો જે અવગુણ છે એવા અવગુણનો અભાવ લેવાનો છે, એટલે એનો અવગુણ લેવાનો છે. પણ આમ તો ભક્તનો અવગુણ લેવો નહીં, અને જો અવગુણ લે નહીં તો તેના શુભ ગુણની દિવસે વૃદ્ધિ પામતા જાય. મહારાજ કે જયારે એવા અવગુણ ન લે એટલે એવા દોષયુક્ત ન થાય, અને માત્ર ગુણ લે, ગુણ લઈને પોતામાં રહેલા અવગુણોનો ત્યાગ કરે, પોતામાં રહેલા દોષનો ત્યાગ કરે, તો એનું જીવન કેવું થાય? તો એનું જીવન પાવન અને પવિત્ર થાય. અને જ્યારે એનું પોતાનું જીવન પાવન પવિત્ર થાય ત્યારે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને પુષ્ટિ મળે અને ભગવાનની ભક્તિની અભિવૃદ્ધિ થાય, ભગવાનનો રાજીપો જીવાતમાં ઉભરે. તો એવી સુંદર મહારાજ અહીંયા સિદ્ધાંતની વાત કરી. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન બહુ સરળ પૂછ્યો, આપણને ઘણી વખત એમ થાય, કારણ કે આમાં કેવું છે ટુકડા ટુકડા શબ્દો કરીને વ્યાખ્યાઓ થતી હોય એટલે એ આખા વચનામૃતનો જે હેતુ છે એ સમજમાં ઘણી વખત ન આવતો હોય, પણ જો આખું વચનામૃત એક સાથે વાંચીએ અને એનો જો સાર લઈએ તો મહારાજે આપણને અધર્મ માર્ગ ઉપરથી પાછા વાળીને ધર્મ માર્ગ ઉપર જીવાત્મા ચાલે અને ભગવાન સુધી પહોંચે એ ઉદ્દેશને બળવાન કરવા માટે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પોષણ આપવા માટે જે સાધુ પુરુષ, જે ધર્મવાળા સંતો છે, જે મોટા સંતો છે, એવા સંતોના જે સદવચનો છે, ઉપદેશો છે, એને જીવાત્માએ ગુણના રૂપે ગ્રહણ કરવા, અને એ ગુણના રૂપે ઔષધિના રૂપે જો ગ્રહણ કરશો, કડવા છે છોય ઔષધિ માનીને જો એને ગ્રહણ કરશો તો તમે નિરોગી થશો, અને એની અંદર કોઈ દોષ રહેલા છે તો એનાથી સાવધાન રહીને દોષને ગ્રહણ ન કરશો, માત્ર એમાંથી ગુણને ગ્રહણ કરજો. બે વાત કરી હોય એટલે અહીંયા આગળ ભાવ એવો થાય, એક જ સાધુએ બે વાત કરી છે, એક ધર્મ મર્યાદાની વાત છે અને એક ધર્મનું ખંડન કરતી વાત છે. તો તમારે ગુણગ્રાહી થઈને ધર્મ મર્યાદા વાળી વાત ગ્રહણ કરવાની છે, જે ધર્મનું ખંડન થાય એવી વાતમાં અવગુણ જોવાનો છે અને અવગુણનો ગ્રહણ કરવાનો નથી, એ દોષને ગ્રહણ કરવાનો નથી. આટલી સાવધાની વિવેક રાખવાની વાત છે. જે આવા વિવેકયુક્ત થશે, જે સાવધાની રાખશે અને જે એમાંથી ગુણ લેશે, એ દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામતો જાય છે, અને જે એવી રીતે સાવધાની નહીં રાખે તો એના જીવનની અંદર દોષ માત્ર જોશે અને દોષયુક્ત થશે તો એનું જે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે ઘસાતો જાય છે, અને એટલે એ દિવસે દિવસ પ્રત્યે એ સત્સંગમાંથી ઘટતો જાય છે. એટલે એવો સુંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો શ્રીજી મહારાજ અહીંયા આગળ ઉત્તર કર્યો છે. વાલા ભક્તો, આપણે પણ એવી રીતે સત્સંગમાં હંમેશા ગુણગ્રાહી રહેવું. મહારાજે કીધું ગુણ જ લેવા, અને ગુણગ્રાહી થઈને જે ભગવાનને રાજી કરે છે એવા ગુણયુક્ત થવું આપણો ઉદ્દેશ છે, અને જે અવગુણ છે એનાથી સાવધાન રહેવું. ફરી કહું છું, વ્યક્તિને માટે દ્વેષ અભાવ કે વ્યક્તિને માટે ક્લેશ નથી, એ આપણા સંપ્રદાયની રીતમાં નથી. આપણા સંપ્રદાયની અંદર આચરણને મહિમા આપ્યો છે અને આચરણ આપણે આપણું જોવાનું છે, અને એટલા માટે આપણા આચરણને જ્યાં પવિત્રતા મળતી હોય, આપણા આચરણને જ્યાં પુષ્ટિ મળતી હોય, એવું આચરણ જ્યાં શુદ્ધ થતું હોય, એવા જે ગુણ રહેલા છે એવા ગુણને ગ્રહણ કરીએ, અને જ્યાં એવા દોષ રહ્યા છે દોષથી છેટા રહીએ, એવા દોષથી આપણે હંમેશા છેટા રહ્યાનું ચિંતવન પણ ન થાય, દર્શન પણ ન થાય, એવી રીતે આપણે સાવધાની રાખીએ તો આપણામાં પણ રહેલા જે અવગુણ છે, અધર્મ છે, એ દૂર થશે અને ધર્મ છે એ બળવાન થશે, અને ધર્મ બળવાન થશે, ભક્તિ બળવાન થશે, તો ભગવાનનો રાજીપો મળશે. એટલે એ રીતે ભગવાન શ્રી અહીંયા વચનામૃતની અંદર આપણને સુંદર ઉપદેશ સમજાવ્યો છે. હું સમજુ છું કે બધા હરિભક્તોને માટે જીવનમાં ખૂબ ઉપયોગી છે, અને કારણ કે આપણે સત્સંગની મધ્ય રહ્યા છે, સત્સંગ એક પરિવાર છે. આમ તો સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમ, આપણી ભારતીય સંસ્કૃતિ એવું કહે છે, સનાતન ધર્મનું એક પરિવાર છે, પણ વિશેષ કરીને જયારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે આ માળખું જયારે બનાવ્યું ત્યારે ધર્મકુળ, સંતો, હરિભક્તો, સાંખ્યોગી બહેનો અને ગૃહસ્થ બહેનો આ બધાનું એક પરિવાર એ સત્સંગ પરિવાર તરીકે આપણે ઓળખીએ છીએ, અને સત્સંગ પરિવારની અંદર આપણને અનાયાસે સહજે આપણે એકબીજાના સંપર્કમાં આવતા હોઈએ, એકબીજાના યોગમાં આવતા હોઈએ, ત્યારે આપણે સત્સંગમાંથી શું લેવાનું છે એ અહીંયા મહારાજે આપણને સમજાવ્યું છે કે જે સારા ગુણ છે એવા ગુણને ગ્રહણ કરજો, જે અવગુણ લાગે, જે ભગવાનની અને અવગુણની વ્યાખ્યા પણ મહારાજે કીધી, ભગવાનની બાંધેલી મર્યાદાથી વિપરીત ચાલે એનું નામ અવગુણ. અવગુણ કયા કીધા? જે શાસ્ત્ર મર્યાદા, ભગવાને બાંધેલી મર્યાદાનું ખંડન, એ જ અવગુણ છે. કોઈ પોતાના જીવનની અંદર બે માળા ઓછી ફેરવે છે કે વધારે ફેરવે છે અવગુણ નથી, પણ ભગવાનની બાંધેલી મર્યાદાને લોપે એ જ સૌથી મોટો અવગુણ છે. અને મહારાજ કે એવો જયારે અવગુણ જુઓ તો એવા અવગુણથી સાવધાન રહેવું, અને ગુણ જ માત્ર જીવનમાં લેશો, ગ્રહણ કરશો. સમગ્ર સત્સંગમાં જેનો યોગ થાય, સંતોનો થાય, હરિભક્તોનો થાય, ધર્મકુળનો થાય, પણ એમાંથી જે ભગવાનને રાજી કરી શકે એવા શબ્દોને જો ગ્રહણ કરશું તો આપણો પણ જીવનની અંદર વિકાસ થશે, સત્સંગની અંદર વિકાસ થશે. અને જો એમાં દોષ જોશું, હિતના વચનમાં દોષ જોશું, તો આપણું એના નુકસાન શું થાય, પરિવર્તન ન થાય. ડોક્ટરે ઔષધિ આપી, તમે ગ્રહણ ન કરી તો તમે નિરોગી નહીં થાવ, બરાબર. અને ખોટી દવા લીધી તો પણ તમે નિરોગી નહીં થાવ, ઉડતાનું રિએક્શન થશે. એટલે આ બંનેથી સાવધાન મહારાજ બતાવ્યા કે જે અવગુણ નથી એવો અવગુણ માનીને એનો ત્યાગ ન કરવો, એમાંથી ગુણગ્રાહી થવું, અને જે વાસ્તવમાં અવગુણ છે, જે ભગવાનની બાંધેલી મર્યાદાનું ખંડન થતું હોય, ભગવાનના વર્તમાનનું ખંડન થતું હોય, આજ્ઞા ઉપાસનાનું ખંડન થતું હોય, એવા જે અવગુણ છે, મહારાજ કે એને અવશ્ય જોજો, એને ગ્રહણ ન કરશો, એનાથી સાવધાન રહેજો. એવી સુંદર મહારાજ અહીંયા વ્યક્તિ આપણને સમજાવી છે. તો એ વ્યક્તિને આપણે દ્રઢતાથી જીવનમાં ઉતારીએ એ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદનો પ્રાર્થના કરી સર્વેનું ભગવાન મંગળ કરે એ પ્રાર્થના સાથે આજના વચનામૃતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 53મું સહજાન સ્વામી મહારાજ.